જે ગાથાઓ અને ટીકાઓ અને શ્લોકોની રચના કરવામાં આવી છે એમાં મુખ્યપણે આચાર્ય ભગવાન જીવનું ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક પરમાત્મા જ્ઞાનને કેવો છે એમનું એ બતાવવાનું પ્રયોજન છે. એ બતાવવાનું પ્રયોજન ગાથાએ ગાથાએ લખેલું છે. આચાર્ય ભગવાન કોઈ પણ ગાથા લખતા હોય છે તો દરેક ગાથા પ્રયોજનભૂત હોય છે. કોઈ પણ અધિકારની ગાથા હો, આત્મસંબંધીની ગાથા હો, તો આત્માને આદરવા માટે તે પ્રયોજનભૂત હોય છે. અને વિભાવનું જ્ઞાન કરાવનારી ગાથા હો તો વિભાવનો નિષેધ કરીને સ્વભાવમાં જવા માટે પણ એ પ્રયોજનભૂત છે. પોતાની ચૈતન્ય સત્તા જેવી છે એનો આચાર્ય ભગવાન એને જીવને આદર કરાવવા માટે સંબોધન કરતા હોય છે. અને પોતાનું પરિણમન, પોતાના આત્માનું પરિણમન પર્યાયમાં વિભાવ રૂપે પરિણમતું હોય એનું જ્ઞાન કરાવી અને ત્યાંથી એને પાછો વાળી અને આત્મસન્મુખ કેવી રીતે જાવું એની પ્રયોગ પદ્ધતિ બતાવતા હોય છે. એવું કોઈ અપૂર્વ અને અલૌકિક સમયસારની પરમાનંદ પૂજ્ય ગુરુદેવજીના હાથમાં આવતા એનું હૃદય ખોકાળી દીધું કે આ તો અકરીને થવાનું સવાલ છે. સિદ્ધ થવાના ભણતારા આ સમયસારમાં પાને પાને લખેલા છે. અને જ્યાં સમયસાર એવી ખોલે છે ત્યાં પોતાનો સમયસાર રૂપી સુધાત્મા એમાં બતાવવામાં આવે છે. એવું કોઈ આ અલૌકિક પરમાનંદ છે જેમ કુંકુદ આચાર્ય ભગવાને એની રચના કરી, અમૃતચંદ્ર આચાર્ય દેવે એની ટીકા બનાવી વિસ્તાર કર્યો અને એનું સ્પષ્ટીકરણ આપણા મુક્ત જીવના ભાગ્ય યોગે કરનારા આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવજી એનું ભરત ક્ષેત્રમાં આગમન થયું. પૂજ્ય ગુરુદેવજીએ મલાળની જયારે શૈલી પ્રતિષ્ઠા હતી ત્યારે પૂજ્ય ગુરુદેવજી સ્વયં બોલ્યા. ઘણાને ખબર હશે કે અમને સિમંદર પરમાત્માએ ભરત ક્ષેત્રમાં મોકલા છે. સિમંદર પરમાત્માએ અમને ભરત ક્ષેત્રમાં મોકલા છે કે જાઓ તમે ત્યાં જઈ અને કુંકુલ આચાર્યના જે રચાયેલા શાસ્ત્રો છે એનું સ્પષ્ટીકરણ કરો. એટલે અહીંયા આ વસ્તુ ત્યાં સ્પષ્ટીકરણ ચાલે છે અને એ સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવજી દ્વારા એવું આવ્યું છે, એવું અભૂતપૂર્વ સ્પષ્ટીકરણ આવ્યું છે. પાછળના ઘણા વર્ષો સુધી આપણે નજર કરીએ તો ક્યાંય આવું સ્પષ્ટીકરણ જોવા મળતું નથી. જ્ઞાનીઓ તો ઘણા થાય, જ્ઞાનીઓ થાય, જ્ઞાનીઓ પોતાનું કાર્ય કરી અને શુદ્ધિની વૃદ્ધિ વધારતા વધારતા આગળ જઈ રહ્યા છે. પણ કોઈ એવા પુરુષ હોય, કોઈ એવું તીર્થંકરનું દ્રવ્ય હોય કે એની તીર્થંકર વટ જીવે ગણી ખરવાનો કોઈ સ્વકાર આવી ગયો હોય અને એવા સ્વકારે ભવી મુક્ત જીવોનું એની સાથે જ અહીંયા આવવું એવો પણ એક નિમિત્ત નિમિત્ત સંબંધ જયારે જોડાયેલો હોય ત્યારે આવી વાણી થઈ જાય છે. એવી કોઈ અપૂર્વ દેશના આપણી પાસે ઉપલબ્ધ છે કે જીવ જો વિચાર કરે તો નિમિત્તપણે કોઈ ઉપલબ્ધિની કચાશ નથી. નિમિત્તપણે બધી ઉપલબ્ધિ આચાર્ય ભગવાનના શાસ્ત્રો છે, એમનું રહસ્ય ખોલનારા શ્રી ગુરુદેવજીની તત્વજ્ઞાનની પાસે છે. બસ પોતાની ઉપાદાનની જાગૃતિ થાય એટલી વાત છે. જ્યાં ઉપાદાનની જાગૃતિ થાય છે તો સહજપણે નિમિત્ત હોય છે. પુરુષાર્થ ઉપાદાનની જાગૃતિ કેવી રીતે થાય એ ધીરે વિચારવાનું છે. એમાં અત્યારે જે આપણે આ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારની 4 દિવસ તો અમારે 356 થી 382 દાખલા સુધી લેવાનું છે. તો આપણે ગાથાઓ એટલી બધી અપૂર્વ છે. એમાં ચેતિકાની ગાથા, આ ગાથા ચેતિકાની ગાથાનું પ્રતિનિધિ છે. ફળીના દ્રષ્ટાંત દ્વારા જેમાં ફળીને મૂકી અને આત્માને સમજાવવું છે, એવી કોઈ અપૂર્વ ચર્ચા આ ગાથામાં રહેલી છે. આજના પ્રવચનમાં તો પૂજ્ય ગુરુદેવશ્રીએ એનો ખૂબ ખુલાસો થયો, ખૂબ ખુલાસો થયો. સમયકાળની 1 થી 12 ગાથાની શિક્ષિકા છે, જે ગયા વખતે આપણે 5 મહિનામાં લીધેલી 5 મહિનામાં. 1 થી 12 ગાથામાં પૂરેપૂરું રહસ્ય સંસ્કૃત રીતિવાળો જીવ હોય કે જેને ખોરું છીએ અને જાદુ સમજી જાય એના માટે 1 થી 12 ગાથામાં બધું રહસ્ય આચાર્ય ભગવાને મૂકી દીધું છે. એ 1 થી 12 ગાથાનો વિસ્તાર જ 13 થી 415 ગાથામાં અને સર્વવિશુદ્ધના અધિકારમાં છે. આખા સંસારમાં મુખ્યપણે જે ત્રીજી ગાથાની ચર્ચા છે, ત્રીજી ગાથામાં સિદ્ધોને નમસ્કાર કરીને ચર્ચા કરી, બીજી ગાથામાં 7 બોલથી પ્રમાણના દેવીની સિદ્ધિ કરીને ત્રીજી ગાથામાં આચાર્ય ભગવાને સિદ્ધાંત લીધો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને શૂંધે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી, એને સ્પર્શતું નથી, અને 103 ગાથામાં કીધું કે એમાં સંક્રમણ પણ પામતું નથી. એવી જે ચર્ચા ત્રીજી ગાથાથી આચાર્ય ભગવાને ઉપાડી છે, ઠેર 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 આખા સમીકરણમાં આવ્યા કરે છે, આવ્યા કરે છે, આવ્યા કરે છે. જીવ અટકે છે નિયમથી પરદ્રવ્યમાં, અટકે છે નિયમથી રાગારી ભાવોમાં. જ્ઞાનના ભેદમાં કોઈ જીવ આવે છે તો એ વધારે સમય જ્ઞાનના ભેદમાં નથી ઉભો રહેતો, જ્ઞાન પાસે રહે છે. એટલે મુખ્યપણે પડતું સીધું કેવી રીતે પડવું, રાગાદી ભાવને મારા ન માનવા, એની સાથે એકત્વ બુદ્ધિને મમત્વનો મિથ્યાત્વ ભાવ જે ચાલી રહ્યો છે એ કેવી રીતે તૂટે, અને પોતાના સ્વભાવની વૃદ્ધતા કેવી રીતે આવે, અને કોઈ પણ પ્રકારનો વ્યવહાર ચાલતો હોય તો એ નિષેધ કરવા માટે પ્રયોજનભૂત છે એમ વિચાર કરીને જો જીવ આ ગાથા સમજે તો એમાં જે 2 પ્રકારના વ્યવહાર આવ્યા છે આ ગાથામાં, વ્યવહાર 2 પ્રકારના હોય. એક પરાકૃત વ્યવહાર હોય, એક ભેદાકૃત વ્યવહાર હોય. પરાકૃત વ્યવહાર હોય એ હંમેશા અસદભૂત વ્યવહાર આવે, અને ભેદાકૃત વ્યવહાર હોય એને હંમેશા સદભૂત વ્યવહાર આવે. એવા પરાકૃત ને ભેદાકૃત વ્યવહારનો નિષેધ કરી અને આ ગાથામાં નિશ્ચયની સીધી કહી છે, જ્ઞાયક તો જ્ઞાયક છે, ज्ञायक तो ज्ञायक है, ज्ञायक में ज्ञान से ज्ञायक है, ज्ञायक पढ़ना नहीं, ज्ञायक पढ़ना नहीं, ज्ञायक राहना नहीं, ज्ञायक में ज्ञान से सेवा कोई कौन प्रकार ना व्यवहार नो सद्भाव जेने न वर्तो इने ज्ञायक तो ज्ञायक से वो क्या लगे बड़े जीव चैतन्य स्वरूप ज्ञायक छे कोई राजावी भाव वालो जीव नहीं पण ज्ञायक होवा छता ते ज्ञायक सुधी पहुंची नहीं सकतो ज्ञायक तो छे सोहन दरेक जीव ज्ञायक छे मनुष्य देव सीधे नारद એ બધા જીવની જીવથી એવું સર્વ જોવામાં આવે એટલે એ તો ગાયક જ છે. એ તો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છે. અનાદિગ્રંથ એનું જ્ઞાન ભાઈ સ્વભાવ પણ એમાં વસેલું છે. એવો અપરિણામી તત્વ છે, સુખમય તત્વ છે, નિત્ય તત્વ છે, અવિનાશી તત્વ છે, એવું સ્વરૂપ તત્વ છે, સફળ નિરાવરણ તત્વ છે, અખંડ તત્વ, વેદ તત્વ. એવું જ્ઞાયક પણ તો પ્રત્યેક જીવ પાસે છે. પણ માત્ર જ્ઞાયક ના અસ્તિત્વ થી ફાયદો નથી. જ્ઞાયક નું અસ્તિત્વ છે એનાથી કઈ ફાયદો નથી. દરેક જીવ પાસે જ્ઞાયક નું અસ્તિત્વ છે પણ એ જ્ઞાયક સુધી કેવી રીતે પહોંચવું, એનો પગ શું, કેવી રીતે જ્ઞાયક અનુભવ આવી શકે, કેવી રીતે જ્ઞાયક ની દ્રષ્ટિ થઈ શકે, એમાં કેટલા કેટલા વચ્ચે વ્યવહારો આવે, જેવા વ્યવહારો નો નિષેધ કરીને નથી ત્યાં સુધી પહોંચી શકાય. એનું નામ એ બીજી થી જયારે શું આગળ વધે ત્યારે હું જ્ઞાયક છું અને દ્રષ્ટિ ને જ્ઞાન માં આવે. બાકી તો થોડા વિકલ્પ રૂપે પડેલા નથી. વિકલ્પ માં ક્યાંય આત્મા નથી. 142-43 ગાથા છે સમયકાળ કરતા પણ બની નાખી. એમાં દરેક પ્રકારના વિકલ્પો છોડાયેલા છે. બધ અવર શુદ્ધ અશુદ્ધ ભેદ ભેદ, આત્મા આવો છે આવો નથી, આવો છે આવો નથી, કર્મથી બંધાયેલો છે કર્મથી બંધાયેલો નથી, અભેદ છે ભેદરૂપ નથી, નિત્ય છે અનિત્ય નથી, એ બધું વિકલ્પ રૂપી પરિણમ્યું છે. એ વિકલ્પ માં ક્યાંય આત્મા નથી. આત્મા જ્ઞાન માં છે અને જ્ઞાન માં આત્મા છે એવો ભેદ છૂટે છે ત્યારે અનુભૂતિ થાય છે. એવી કોઈ સ્થિતિ નું વર્ણન આ પેટિકા ની ગાથામાં અપૂર્વ થી અપૂર્વ રીતે આવેલી છે. પેટિકા ની ગાથામાં વ્યવહાર પણ બતાવે છે, અસદભૂત વ્યવહાર પણ બતાવે છે, સદભૂત વ્યવહાર પણ બતાવે છે અને એ વ્યવહારનો નિષેધ પણ કરાવે છે. વ્યવહાર બતાવતા જાય છે એનો નિષેધ કરાવતા જાય છે, વ્યવહાર બતાવતા જાય છે એનો નિષેધ કરાવતા જાય છે અને નિશ્ચયની પ્રાપ્તિ કરાવવા માટેની વિધિ બતાવે છે. આમાં એવી કોઈ વ્યક્તિની સ્થિતિ છે. આગમ અને અધ્યાત્મ એક આગમ નો પ્રકાર છે, એક અધ્યાત્મ નો પ્રકાર છે. આગમ નો પ્રકાર છે એમાં આગમ નું દ્રવ્ય એટલે કે આગમ નો નિશ્ચય અને આગમ નો વ્યવહાર એટલે કે દેહ ને સાથે જોવાય એનું નામ આગમ નું પ્રમાણ છે. એક અધ્યાત્મ નો નિશ્ચય છે, એક અધ્યાત્મ નો વ્યવહાર છે અને એ દેહ છે એ એક અધ્યાત્મ નું પ્રમાણ છે. આખી વસ્તુ વ્યવસ્થામાં ગોઠવાયેલું છે. આખી વસ્તુની વ્યવસ્થા આમાં ગોઠવાયેલી છે. આગળનો નિશ્ચય સ્વીકારી લઈએ છે, આગળનો વ્યવહાર બોળા દેશનું પરિણામ છે. પર્યાયમાં દેહ ને સાથે જોવા એમના માગમ નું પ્રમાણ છે.
अध्यात्म म्हणजे श्रीकारी प्रवेश आहे. श्रीकारी प्रवेला आश्रय प्रगती पर्याय समेत संघांच्या इतरही अध्यात्म व्यवहार आहे. आणि हे बोलणे साधे डोळ्यांना मध्ये आपण उपमान आपली द्रव्य गुण पर्यायी व्यवस्था हा आहा आगमना प्रमाणे अध्यात्म प्रमाण आवी करायची आहे. कोई पण कर्मनी चर्चा पण आवे कर्मनी चर्चा घेऊ राजानी भावनी चर्चा घेऊ ज्ञानी चर्चा घेऊ नायकची चर्चा घेऊ આટલા વિભાગ છે. આ બધું આ ગાથામાંથી જ ચાલે છે. આ રીતે આ ગાથામાં બધું આ સમાવે છે. આ ગાથામાં ખેતી જાય ગાથામાં નિશ્ચયને વ્યવહારની સ્થિતિ આમાં કરવામાં આવે છે ને તો વ્યવહારનો પ્રકાર શું એનું જ્ઞાન એને થઈ જાય તો એવો વ્યવહાર એને ઉદ્ભવિત થાય તો એનો નિષેધ કરીને નિશ્ચયમાં જાય. વ્યવહારને યા તો નિશ્ચય માની લઈએ તો વ્યવહારની જો ખબર જ ન હોય તો વ્યવહારને નિશ્ચય માની લઈએ અને નિશ્ચય જો એને ખબર ન હોય તો નિશ્ચય ચાલતો હોય એને એમ લાગે કે આ વ્યવહાર થઈ ગયો. નિશ્ચય દ્રવ્યનો પણ હોય છે અને જ્ઞાનની પર્યાયનો પણ નિશ્ચય હોય છે. દ્રવ્યથી જુઓ તો ત્રિકાળી દ્રવ્ય એ નિશ્ચય છે અને એ ત્રિકાળી દ્રવ્ય નિશ્ચય છે એની અપેક્ષાએ કોઈ પણ પર્યાવરણ લેવા છે. ઉત્પાદ જે જ લેવા છે. હવે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય તમે જોવો તો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું છે તો હું જ્ઞાયક છું. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે અને આગમ ના વ્યવહાર થી વિચારો તો મોરા દેશ ના ભાવ જેવા ચાલે છે ત્યાં એ આગમ નો વ્યવહાર છે. હવે વ્યવહાર એને કીધો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે હું જ્ઞાયક છું અને બાપજી નું જેટલું ભેદ રૂપ એમાં ચાલે એ બધો વ્યવહાર થઈ જાય છે. જ્ઞાન ની પર્યાય આત્માને જાણે છે એ પણ વ્યવહાર છે કરતું છે અને જ્ઞાન ની પર્યાય પર ને જાણે છે. જાણવું તો જ્ઞાન નો સ્વભાવ છે. જાણવું જ્ઞાન નો સ્વભાવ કદી છૂટતો નથી પણ જાણવામાં કોઈ પણ અપેક્ષા કે જ્ઞાન પર ને જાણે છે પર ની અપેક્ષા આવી તો એનું નામ જ્ઞાન ની પર્યાયનો વ્યવહાર થઈ જાય. જ્ઞાન ની પર્યાય સ્વતંત્રથી જાણ વિષય નો સ્વભાવ છે. એ સ્વભાવ તો જ્ઞાન માં જ્ઞાન થી રહ્યો છે. નિર્દેશ જ્ઞાન છે એને કોઈ અપેક્ષા નથી હોતી. સ્વને જાણવું પરને જાણવું એ કોઈ અપેક્ષા વગરનું નિર્દેશ સ્વતંત્ર જ્ઞાન ની પર્યાય છે. ગાથા છે ને એમાં જ્ઞાન ની પર્યાય નો નિશ્ચય બતાવે. જ્ઞાન ની પર્યાય નો નિશ્ચય કોને કહેવાય? જ્ઞાન ની પર્યાય નો વ્યવહાર કોને કહેવાય? શ્રદ્ધાની પર્યાય નો નિશ્ચય કોને કહેવાય? શ્રદ્ધાની પર્યાય નો વ્યવહાર કોને કહેવાય? ચારિત્ર ની પર્યાય નો નિશ્ચય કોને કહેવાય? ચારિત્ર ની પર્યાય નો વ્યવહાર કોને કહેવાય? એટલે જ્ઞાન દર્શન ચારિત્ર થી આખી આ ગાથા બતાવેલી છે. અને જ્ઞાન દર્શન ચારિત્ર ના નિશ્ચય અને જ્ઞાન દર્શન ચારિત્ર ના વ્યવહાર એ આમાં આખી ગાથામાં સમજાવે છે. આખી ગાથામાં એ સમજાવવું છે. એટલે સૌથી પહેલામાં પહેલા જે આ ગાથા ચાલુ થાય છે એ દ્રષ્ટાંત થી ચાલુ થાય છે. એ દ્રષ્ટાંત માંથી પછી એનો સિદ્ધાંત એમાંથી કાઢે છે. ગાથામાં જે દ્રષ્ટાંત આવ્યું છે ને આપણે સીધી ગાથાની ટીકા જ ચાલુ કરશું. જો ઉપર એનું મથાળું છે કે ખળી તો ફળી જ છે. ખળી તો ફળી છે એ નિશ્ચય છે. ખળી સ્વભાવે પરિણમતી ખળી ભીત સ્વભાવે પરિણમતી ભીત ને સફેદ કરે છે એમ કહેવું તે વ્યવહાર કથન છે. ફળ તો ફળ છે તે નિશ્ચય છે. પછી જે કે ખરી સ્વભાવે પરિણમ છે એટલે ખરી પોતાના સ્વભાવે પરિણમે છે. ખરી સ્વભાવે પરિણમતી ખરી. ખરી એટલે શું કે ખરી નો શ્વેત સ્વભાવ છે. કલઈ ગયો, ખરી ગયો, ચૂનો ગયો, એ શ્વેત સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. તો એ ખરી તો ખરી છે. હવે એ ખરી છે એ શું છે તો કે ખરી સ્વભાવે પરિણમતી ખરી છે. ખરી કેવા સ્વભાવે પરિણમે છે એટલે કે ખરી પોતાના ખરીના સ્વભાવે પરિણમે છે. જો ખરી કે ખરી છે એ નિશ્ચય છે, એ દ્રવ્યનો નિશ્ચય બતાવે છે. ખરી સ્વભાવે પરિણમતી ખરી, એ ખરીની પર્યાયનો નિશ્ચય છે, એનું પરિણામ જ ચાલે છે. ખરી સ્વભાવે પરિણામ જ ચાલે છે એ બતાવે. ખરી ભીત સ્વભાવે પરિણમતી ભીતને સબ્જેક્ટ કરે છે એમ કેવું તે પણ વ્યવહાર કથન છે. ભીત સ્વભાવે પરિણમતી ભીતને ભીત છે એ ભીતના સ્વભાવે પરિણમે છે. ખરી છે એ ખરીના સ્વભાવે પરિણમે છે. અને ખરી તો ખરી છે. ખરી કે ખરી છે એ દ્રવ્યનો નિશ્ચય છે. ખરી ખરીના સ્વભાવે જ પરિણમે છે, ભીતના સ્વભાવે નથી બદલાતી. એ ખરી પર્યાયનું પરિણામ બતાવે છે સ્વતંત્ર પોતાનું સ્વતંત્ર. અને ભીત સ્વભાવે પરિણમતી ભીત, એ ભીત સ્વભાવે ભીત પરિણમે છે. એ ખરી સ્વભાવે જ પરિણમતી ભીત. સુધી ગુરુદેવ સિંહ છે ને સ્વતંત્રતાનો ઢંઢેરો પણ કર્યો. સ્વતંત્રતા એટલી બે રૂપિયાની સ્વતંત્રતા બતાવે. એક સંઘમાં પરમાણુઓ હોય, પરમાણુની પણ એક એક પરમાણુની સ્વતંત્રતા બતાવે. એ પરમાણુમાં દ્રવ્ય ગુણ પર્યાય હોય એની પણ પોતાની સદરૂપે રહેલી સ્વતંત્રતા બતાવે. એવી સ્વતંત્રતાની ઘોષણા પૂછે ગુરુદેવજીએ. કોઈ પણ પદાર્થમાં સ્વતંત્રતાની ઘોષણા કરી છે. કોઈ પણ પદાર્થ કેટલા દ્રષ્ટાંતોથી શીખ કરે. પેટ્રોલથી મોટર ચાલતી નથી, માથાને આધારે કોપી નથી, કલમથી અક્ષરો લખાતા નથી, હાથ કલમને અડતો નથી, ચશ્મા બાણને આધારે નથી, થોડીના આધારે શાસ્ત્ર નથી, શાસ્ત્રના આધારે જ્ઞાન નથી, શાસ્ત્ર જ્ઞાન કે જ્ઞાન નથી. એટલી બધી સિદ્ધિ સ્વતંત્રતાની પૂરી ગુરુદેવ સંગે કરી છે. એટલે કહેવા માંગુ છું કે સોનગઢની મોટરો પેટ્રોલ ઉપર ચાલે છે. એ ક્રિયાવર્તી શક્તિથી ચાલે છે. દરેક પદાર્થની દરેક પરમાણુની સ્વતંત્રતા છે. જળને ચેતનમાં ક્યાંય એકબીજાને લેવા દેવા કે સંબંધ બનતો જ નથી. એ સંબંધ બાંધે છે એમના મગજમાં. સંબંધ થતો નથી, થયો નથી, થવાનો નથી. પણ એને બાંધો છે તો પણ પ્રત્યેક સમયે પોતાના અજ્ઞાન ને કારણે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંબંધ કરી દે છે. એમ તેમ પ્રકારે અને બીજા દ્રવ્ય વગર ચાલતું જ નથી. સંબંધ ની કેળવણી પહેલા જ કરે છે. હવે અહીંયા એમ કે છે કે ખરી ખરી ના સ્વભાવે પડી જાય છે અને ભીત ભીત ના સ્વભાવે પડી જાય છે. એકબીજાને સંબંધ જ થતો નથી. તો ખરી છે ને એ તો કેવી છે, એક ગુણથી ભરેલી છે. અને ભીત છે ને એ કાળી છે. કાળી ભીતના સ્વભાવે કાળી ભીત પરિણમે છે અને ખરીના સ્વભાવે ખરી પરિણમે છે. બે જુદાઈ છે, બે પ્રથમ પ્રથમ છે, બે એકબીજા સાથે સંબંધ છે જ નહીં. હવે જ્યાં સુધી ખરી જુદી છે ત્યાં સુધી તો આ સંબંધ એને ખ્યાલમાં આવી જાય છે. પ્રત્યક્ષ દેખાય છે. કે ભિક્ષાની છે અને ચૂનો જીવ શકે છે. ખરું છે ગુણ બે ગુણની કરેલી છે, બીજથી કાળા ગુણની કરેલી છે. બેની જુદાય ત્યાં સુધી તો એને એ બે છે કે કાળી ગુણ કાળા ગુણ પરિણામ છે, સફેદ ખરી સફેદ રૂપે બે ગુણ રૂપે પરિણમ છે. એ તો એને ખ્યાલમાં આવે. હવે દિવાળીનો ટાઈમ આવ્યો અને કાળી ગીત ને ખરી લગાવી દીધી, તો ભીત થઈ ગઈ સફેદ થઈ ગઈ ને, ભીત તો સફેદ થઈ ગઈ. હવે કાળી તો દેખાતી નથી, કાળી દેખાતી હતી ત્યારે તો એને કાળી કહેવાતી હતી. હવે તો એને ચૂનો લગાવી દીધો તો એ કાળા પણ એવું ચાલી ગયું, કાળા પડાનો બેન થઈ ગયો અને શેર પડાનો ઉત્પાદ થઈ ગયો. જોવામાં તો એમ આવે, દેખાય છે. મારા ઘરની દિવાલ કાળી હોય અને એને કેન્દ્ર પાસે હું સફેદ કરાવું અને પછી હું એને એમ કહું કે દિવાલ કાળી છે, અરે ભાઈ, જયારે ખળી પોતે ખળી છે, ખળી દબામાં હો, ખળી ખળીમાં હો કે ખળી ભીત ઉપર જાય, ખળી પોતાના દ્રવ્ય સ્વભાવ ને છોડતી નથી અને ખળી પોતાના જે પરિણામ સ્વભાવ ને પણ કદી છોડતી નથી. બરાબર, કાળી ભીત ઉપર લાગે કે ખળી દબામાં પડી હોય, ખરી કાળી ભીત થી જુદી હોય કે ખરી કાળી ભીત ઉપર લાગી જાય. ખરી તો ખરી છે, ખરી ને દિવાલ ની કાળક સાથે સંબંધ બિલકુલ થતો નથી. અત્યંત ભાવ છે, અત્યંત ભાવ, અત્યંત ભાવ વધે. જયારે કાળી ભીત ઉપર ચૂનો લાગે છે ત્યારની ચર્ચા છે, ત્યારે અત્યંત ભાવ છે. ત્યારે તો અત્યંત ભાવ છે, પકડાય છે, પણ દિવાળ સફેદ થઈ જાય છે ત્યારે અત્યંત ભાવ છે. એને એમ કહેવામાં આવે કે આ ખરી નો નિશ્ચય છે, ખરી તો ખરી જ છે, ખરી ભીતતી નથી, કારણ કે ભીત સાથે તંગલ થતી નથી, ભીત સાથે એકાકાર થતી નથી, ભીત સાથે એને ખરેખર કોઈ સંબંધ કરતા કર્મ નો સંબંધ નથી, વ્યાપકપણા નો સંબંધ નથી. નિમિત્ત નિમિત્ત સંબંધ કરવો એ વ્યવહાર છે, વ્યવહાર એ ખરેખર છે ને એક દ્રવ્ય માં વ્યવહાર હોય. તો સાંભળજો બરાબર, વ્યવહાર હંમેશા એક દ્રવ્ય માટે હોય, બીજા દ્રવ્ય સાથે નિમિત્ત નૈમિત વ્યવહાર કહેવામાં આવે ને એ નિષેધ કરવામાં આવે છે. નિમિત્ત નૈમિત સંબંધ એક દ્રવ્યનો બીજા દ્રવ્યનો, એક દ્રવ્યની પર્યાય સાથે બીજા દ્રવ્યની પર્યાયનો નિમિત્ત નૈમિત સંબંધ કેવો એને વ્યવહાર કેવો, એવો નિમિત્ત નૈમિત સંબંધ છે. નિમિત્ત નૈમિત સંબંધ એમાં એને કર્તા કર્મની ભ્રાંતિ થાય છે. જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ને નિમિત્ત તરીકે જોડે છે ત્યાં સુધી અહીંયા વિભાવરૂપ નૈમિત પર્યાય પ્રગટ થાય છે, અને જયારે એને જ્ઞેય તરીકે જોવે છે, પર જ્ઞેય તરીકે જોવે છે, તો અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે. નિમિત્ત નૈમિત સંબંધ કરતા કર્મ ની ભ્રાંતિ કરાય વગર જીવ છે. નિમિત્ત નૈમિત સંબંધ નું જ્ઞાન કરાવવામાં આવે તો એવા જ્ઞાન ને જીવ ચોટી જાય છે. આટલો નિમિત્ત નૈમિત સંબંધ તો છે ને, આટલું તો છે ને, આટલું તો છે ને, છે વળી વ્યવહાર છે, ત્યાંથી તારે પાછું કરવાનું એ વ્યવહાર છે. વ્યવહાર નિષેધ કરવા માટે વર્ણવવામાં આવે છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક હોવા છતાં અનુસરવા લાયક નથી. નહીં ચંદ્રમાં તો એમ કીધું પરમાર્થ પરમાત્મા પ્રતિપાદક છે, વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે જ નહીં, વ્યવહાર હંમેશા એક દ્રવ્યમાં હોય, અભેદમાં ભેદ પાડો એમ નામ વ્યવહાર, એટલો જ સંકુચ વ્યવહાર છે, ખરેખર વ્યવહાર એટલો જ હોય છે, અસંકુચ વ્યવહાર નો અર્થ જ એમ કે પર સાથે જોડાણ થઈ ગયું છે, અસદભૂત નહીં કર્મ ને પણ કેવા સંબંધ, અનુચ્ચરિત અસદભૂત નહીં દ્રવ્ય કર્મ ને પણ સંબંધ કેવા, અધ્યાત્મ ના વ્યવહારમાં રાગ નો સંબંધ લેવા, ચાર ચાર વ્યવહાર આવ્યા છે ને અગિયારમી ગાથામાં, બે રાગ ના અસદભૂત ના, બે જ્ઞાન ના અસદભૂત ના, ઓલા આગમ ના વ્યવહાર છે કર્મ સાથે, આ અધ્યાત્મ વ્યવહારમાં પણ રાગ ને કાઢી નાખ્યો, જ્ઞાન કે આત્મા એટલો વેદન નો વ્યવહાર છે, એટલો વ્યવહાર જેવો વ્યવહાર, એટલો વ્યવહાર કરે છે ને એટલો ભેદ પડે છે, એટલે વિકલ્પની ઉત્પત્તિ થાય છે, અને એ વિકલ્પની ઉત્પત્તિમાં બાહ્ય મંડળ નો નિરીક્ષણથી સંબંધ જોડાય છે, એટલે ઉત્પન્ન થતી થયો એવો વ્યવહાર અભેદમાં ભેદ પડ્યો એટલે વિકલ્પ ઉત્પન્ન થયો છે, એટલે વ્યવહાર એક દ્રવ્યમાં જોયું છે, અને નિશ્ચય પણ પોતાના ત્રિકાળ દ્રવ્યમાં હોય, અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય હું ક્યાં થયું છે, જ્ઞાનની પર્યાયનો ભેર પડે એટલો વ્યવહાર થઈ જાય છે, એ બધા વ્યવહારના સંબંધો આમાં છોડાવે છે આ ખેતી કામકારમાં, એટલે ખરી છે એ તો ખરી છે, એ ખરી સ્વભાવે ખરી પરિણમે છે, ભીત છે એ તો ભીત જ છે, કાળી ભીત છે તો એ કાળી ભીતના સ્વભાવે પરિણમે છે, હવે ખરી ભીતમાં લાવી એટલે એવો વ્યવહાર ઉભો થયો કે ખરી એ ભીતને સફેદ થઈ ગઈ, વ્યવહાર સફેદ ભીત થઈ નથી, અને કેવું કે ભીત સફેદ થઈ ગઈ એમના વ્યવહાર, છપ્પન ની ગાથા છે સમય સારી, હું આચાર્ય ભગવાન કીધું છે વ્યવહાર નહીં નું કાર્ય શું, બીજાના ભાવને બીજાનો જ પીડા કરે એને વ્યવહાર કહેવાય, કઈ પોતાના ભાવને પોતાનો પ્રયત્ન છે, એ આત્માને રાજદ્વેષી છે, આત્માને ભેદવાળો જ બતાવે, આત્માને કર્મ સાપેક્ષ જ બતાવે, આત્માને પરિણમન વાળો જ બતાવે, અપરિણામ બીજા બધા વ્યવહાર નહીં નું કામ જ આ જેવું ન હોય એવું છે એમના વ્યવહાર, અજ્ઞાની પાસે તો ખરેખર વ્યવહાર હોતો જ નથી, વ્યવહારનો પક્ષ હોય છે, પક્ષ વ્યવહાર નથી હોતો એની પાસે, વ્યવહારનો પક્ષ જ હોય છે, ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક વ્યવહારનો પક્ષ એને કૈલાસ કરતો હોય, કૈલાસ કરતો કૈલાસ કરતો હોય છે, જ્યાં ખરી દબામાં આવી અને જ્યાં ભીતું કરશે ત્યાં ભાષા જ ફરી જાય, ભાષા ભલે થઈ જાય, ભાષામાં તો જ્ઞાન બોલે પણ એના અભિપ્રાયમાં એવું પરિણમન ન દેખાતું, ભાષા એક બોલની જુદી વાત છે અને અંદરમાં અભિપ્રાય કેળવવો એ જુદી વસ્તુ છે, બધા બોલવા તો મીડા છું આત્મા પણ એવું કે કોઈ પરિણમાં અમારી વાત બતાવે છે, પરિણમન કેવી રીતે થાય, આત્મા સુધી કેવી રીતે પહોંચવું થાય, અનાદિનો તું વ્યવહારમાં આરૂઢ છો, નિશ્ચય અનારૂઢ વ્યવહારમાં આરૂઢ, ચાર કુટેર લખમાં વ્યવહારમાં આરૂઢ થઈ ગયો છું, અનાદિ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક પક્ષ થયેલા કરે, પક્ષ વ્યવહારનો પક્ષ, વ્યવહારનો પક્ષ છૂટે તો નિશ્ચયનો પક્ષ, નાયક તો નાયક જેવું સ્વરૂપ છે તારું, ફરી તો ફરી છે, ખરી ખરી ના સમય પરિણમે છે, ભીંત તો ભીંત છે, ભીંત ના સમય પરિણમે છે. એવી બે રંગની ભીંતા તને ખ્યાલમાં આવે તો પણ તારું જ્ઞાન લાયક આવડી જશે.
અતિ સૂક્ષ્મ ભેદનાની ખબર હોય, અતિ સૂક્ષ્મ ભેદનાની વાત એને ખબર હોય અને એનું પરિણમન પર જોવા મળે. અતિ સૂક્ષ્મ ભેદનાન કરે છે પણ પરમ સંમુખતા છૂટે છે.
જ્ઞાનની ચર્ચા હોય જ્ઞાન પર ભક્તિ જ્ઞાન પર લે જાણે છે લેવા છે, પરમ અપેક્ષા છે જ નહીં જ્ઞાન. જ્ઞાન પરમ રીતે સ્વભાવ છે, જ્ઞાન પોતે પોતાથી જાણવું એનો સ્વભાવ છે. જ્ઞાન ને કોઈ જાણવા માટે અપેક્ષા નથી હોતી, ચાહે સ્વરૂપ જાણવું હોય ચાહે પરનું જાણવું હોય, નિર્દેશ જ્ઞાન જાણવું એનો સ્વભાવ છે. એકાંત પર ને લક્ષ કરીને જે જ્ઞાન જાણે છે એ તો કેવો મુખ્ય જ્ઞાન છે. કેવો અને સ્વને જાણીને પરને જાણવાનો વિકલ્પ ચાલે એને વ્યવહાર કહેવામાં આવે છે. એકાંત પર ને જાણવા માટે જ્ઞાન ચાલ્યા કરે, સ્વને છોડીને જ્ઞાન નો સ્વભાવ છે ને ખોકર પ્રકાશ છે. તો સ્વને તો પેલા જાણે ને ખોકર પ્રકાશ છે ને સ્વભાવ આખી ગાથા પર્યાય પછી દ્રવ્યમાં જવાનું છે. દ્રવ્યમાં પર્યાય ઉપરથી જવા માટે એની આ ગાથા છે કે દ્રવ્ય ને પકડવું કેવી રીતે, દ્રવ્ય સુધી પહોંચવું કેવી રીતે. દ્રવ્ય તો જેવું છે એવું છે, જગ્યાએ છે દ્રવ્ય, પોતાના સ્થાનમાં સ્થાયી ભાવ રૂપે રહેલું છે દ્રવ્ય. પ્રસંગ છે સ્થાયી ભાવ, સ્થાયી ભાવ, સ્થાયી ભાવ, પોતાના સ્થાયી ભાવ રૂપે આ દ્રવ્ય તો સ્વીકાર રહેલું છે. સાત પર્યાય એને જાણે કે પર્યાય એને ન જાણે એમાં દ્રવ્યને કઈ સંબંધ જ નથી. જે દુઃખી હોય એ સુખી થવા માટે દ્રવ્ય પાસે જાય છે, તો પર્યાયમાં દુઃખ છે એ પર્યાય જ્ઞાયક તરફ કેવી રીતે જાય, કેવી રીતે પ્રયોગ કરી ત્યાં પહોંચે, કયા માર્ગમાં ચાલે, કયા પથ ઉપર ચાલે તો જ્ઞાયક ના હાથમાં આવી જાય. એ આજે ગાથાનો ખેડૂતાની ગાથા એના માટે રચવાનું છે આ ગાથા. એટલે બે દ્રવ્યની પ્રથમતા પણ જો જીવને વ્યવસ્થિત બેસી જાય તો એને ખરેખર એનું પરિણમન છે ને આત્માનું એને ખ્યાલ આવી જાય કે જ્ઞાન રૂપ જ મારું થઈ નહીં જાય. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માનું ધામ. આવું ફંક્શન ચાલુ છે વર્તમાનમાં દરેક જીવનું, દરેક જીવને ફંક્શન ચાલુ છે. કોઈ જીવને ફંક્શન ચાલુ નથી એવું નથી. જો આમાં લેખું છે એવી પણ આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને ધ્યાન એવો રીતે આવે છે. એટલે કીધે કે આ જગતમાં થયું છે કે બે ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે, ભીત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખળીનું શ્રેષ્ઠ છે, અર્થાત ખળી વડે શ્રેષ્ઠ કરાવવા યોગ્ય પદાર્થ છે. હવે શ્રેષ્ઠ કરનારી ખળી શ્રેષ્ઠ કરવા યોગ્ય છે ભીત આદિ પરદ્રવ્ય, તેની શ્રેષ્ઠ નથી. ખળી ભીતની શ્રેષ્ઠ નથી, ખરી દ્વારા ભીત સફેદ થઈ છે તો એને ભીતનું કહેવાય કે ન કહેવાય એવો પ્રશ્ન ઉઠાય છે. કે શ્વેત કરનારી ખરી શ્વેત કરવા યોગ્ય જે ભીત, શ્વેત કરનાર ભીત ને કોણ છે કે ખરું, અને શ્વેત થયું છે કોણ તો કે ભીત. તો કે શ્વેત કરનારી ખરી શ્વેત થવા યોગ્ય એટલે કરવા યોગ્ય જે ભીત છે આદિ પરદ્રવ્ય તેની છે કે નથી. શ્વેત કરનારી ખળીને સ્વદ્રવ્ય માની છે, ભીતને પરદ્રવ્ય માની છે, આત્મા સ્વદ્રવ્ય છે, પુત્ર પરદ્રવ્ય છે. તો કે એ પરદ્રવ્ય છે તેની છે કે નથી. તો કે એમ તે બંનેનો તાત્વિક પારમાર્થિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. બેનો પારમાર્થિક સંબંધ તાત્વિક પારમાર્થિક સંબંધ વિચારવામાં આવે છે. આ એક જ્ઞાન નો પેરેગ્રાફ છે ને, એક પ્રકારના દર્શન અને ચારિત્રમાં પ્રકાર છે. એકમાં આપણે સ્પષ્ટીકરણ લઈએ એ બધામાં લાગવું પડે છે. પછી ચારિત્રમાં થોડીક જુદી વિવિધતા છે, ત્યાગની વિવિધતા છે, જ્ઞાનના ભાવ સ્વરૂપ છે એવી વિવિધતા છે એમાં. એટલે એમ કે છે કે એમ કે બંને નો તાત્વિક પારમાર્થિક સંબંધ વિચારવામાં આવે છે. જો ફરી ભિન્નતાની પરિસ્થિતિની હોય તો શું થાય તે આપણે પ્રથમ વિચારીએ છીએ. જો ફરી દ્રષ્ટિ થઈ ગઈ હોય, ભિન્નતાની પરિસ્થિતિ છે, ફરી પરિસ્થિતિ છે, કે ફરી જો પરિસ્થિતિ રૂપે થઈ ગઈ હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. તો કે જેનું જે હોય તે જ હોય. આ મહા સિદ્ધાંત છે. જેનું જે હોય તે જ હોય. તેનું હોય એમ નહી, જેનું હોય જેનું જે હોય તે જ હોય. જે જેનું હોય તે જ હોય. જેનું જે હોય તે જ હોય. એટલે કે જો ભીત રૂપે ખરી પરિણમી જાય તો એ ખરી ને ભીત બે એક થઈ જાય તો એક દ્રવ્ય નું બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ થાય તો જગત ના જેટલા દ્રવ્યો છે એ બધા દ્રવ્યો નો નાશ થઈ જાય. 103 ગાથા માં એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ પામી જાય એટલે કે તે રૂપ થઈ જાય. એનો નિષેધ એટલે કર્યો છે કે એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય સાથે બિલકુલ સંબંધ નથી. એક જળ ને બીજા જળ સાથે સંબંધ નથી. એક ચેતન ને જળ સાથે સંબંધ નથી. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પડશે નહીં છોડી આપ બધા. અહીંયા આખી પરિણામી દ્રવ્ય ની ચર્ચા આ ગાથામાં ચાલે છે. અહીંયા પરિણામી દ્રવ્ય ની ચર્ચા કરી અને અપરિણામી માં જીવને લઈ જવા માટેનું આ ગાથાનું સંબોધન અહીંયા આચાર્ય ભગવાને કરેલું છે. બે દ્રવ્ય ની ભિન્નતા બતાવી દ્રવ્ય સત ગુણ સત પર્યાય ઉદગલ ના દ્રવ્ય સત ગુણ સત ને પર્યાય એવી રીતે જીવમાં સત પણ બધું સત પણ છે. પ્રવચન સાર માં કીધું ને 107 ગાથામાં કે દ્રવ્ય સત ગુણ સત પર્યાય સત એમ ઉદગલ ના પણ દ્રવ્ય સત ગુણ સત પર્યાય સત તો બધું સત પણ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે કદી પરિણમી શકતું નથી, કદી થઈ શકતું નથી. એટલે કે છે કે જેનું જે હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, જુદું દ્રવ્ય નથી. આત્માનું જ્ઞાન હોવાથી આત્માનું જ્ઞાન થવાથી નહીં, આત્માનું જ્ઞાન હોવાથી અનાદિજનન જ્ઞાન આત્માનું જ હોય. અનાદિજનન જ્ઞાન પરનું ન હોય, જ્ઞાન વિભાવનું ન હોય, જ્ઞાન પુદગલનું ન હોય, જ્ઞાન આત્માનું હોય. જ્ઞાન આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. જ્ઞાનનો સ્ત્રોત છે ને, જ્ઞાનનો સ્ત્રોત જે આવે છે ને એ આત્મામાંથી ધ્રુવ પ્રવાહ રૂપે રહેતો રહેતો બહાર આવે છે. આત્મા આખો ધ્રુવ પ્રવાહ રૂપે અંદરમાં નિરંતર રહેતો જ્ઞાયક ભાવ ચૈતન્ય સત્તા ધ્રુવ સત્તા અખંડ સત્તા પરિપૂર્ણ સત્તા એકરૂપ સત્તા નિત્ય સત્તા એવું ચૈતન્યના નૂરનું પૂર અંદરમાં ચાલી ગયું છે. દરેક જીવને દરેક જીવ સ્વભાવે પરમાત્મા છે, સ્વભાવે નાયક દેવ છે, સ્વભાવે જ્ઞાનમય છે. એની અંદરની સ્થિતિ એવી છે કે અંદરમાં જીવંત પરમાત્મા બિરાજમાન છે. અંદરમાં કોઈ કઈ છે નહીં તો અપરિણામી છે, એ તો કુટસ્થ છે, જાગૃતિમય છે. એની ધ્રુવ ની ધારા વહેતી 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 અંદર માં ધ્રુવ ધારા વહે છે. એવું પોતાનું પરિપૂર્ણ પરમ પરિણામી ભાવ રૂપે સ્વરૂપ અંદર માં વિદ્યમાન છે. એવો આખો નાયક ચૈતન્ય દેવદાસ અંદર માં એનું નૂરનું પૂર ચૈતન્ય એનું અંદર માં ચાલી રહ્યું છે. અંદર માં ધબકતું જીવન છે, અંદર માં ધબકતું ચૈતન્ય પ્રાણમય જીવન છે. એની અંદર માં એક આખી સત્તા અંદર માં વહેતી 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 ધ્રુવની ધારા રૂપ સત્તા અંદર માં એવી અપરિણામી રૂપે પણ જ્ઞાન દર્શન માં એવું આખું અપરિણામી નું સ્વરૂપ જાણતા દેવ તરીકે વિદ્યમાન છે અંદર માં એવી પણ એની અંદર માં જીવંતતા ભરેલી છે શાશ્વત જીવંતતા નિષ્ક્રિય હોય જીવંતતા ક્રિયા વગર એવું પણ એનું તત્વ અંદર માં છે એવો ઉદાસ સ્વભાવી આત્મા અપરિણામી આત્મા છે ચૈતન્ય સત્તામય આત્મા છે એવો જ્ઞાયક દેવ છે એવો જાણતો જીવ ઉભો છે એવું એનું ચૈતન્ય સ્વભાવ રૂપી આખું તત્વ અંદર માં હોય છે એમાં એક ધ્રુવની ધારા ચાલે ધ્રુવની ધારા ચૈતન્ય સ્વભાવના નૂરનું ફૂલ નૂરનું ફૂલ નૂરનું ફૂલ ચાલી રહ્યું છે એમાંથી આ પ્રગટ જ્ઞાની ની પ્રક્રિયા આવે છે એમાંથી અગત્ય જ્ઞાન આવે જ્ઞાન માંથી જ્ઞાન આવે જ્યાં જ્ઞાન નો સ્ત્રોત થયો હોય ત્યાંથી વહેતું વહેતું જ્ઞાન બાપ બીજે બીજું જ્ઞાન ન આવે એટલે આમાં શું છે કે આત્માનું જ્ઞાન હોવાથી એ જ્ઞાન છે કે આત્મા જ છે એ જ્ઞાન છે તે જ આત્મા છે એમાં કેમ છે એની સરળતા છે અંદર તો એ સરળતા તો દ્રવ્ય ને કહીએ થઈ ગયા ને જ્ઞાન પકડાય છે ને ત્યાં નિત્યંદ કીધું છે કે જ્ઞાન ની દોરીએ દોરીએ કહેલો અનુભવ પ્રકાશ માં છે ત્યાં જ જ્ઞાયક છે જ્ઞાન આત્મા નું જ્ઞાન હોવાથી જ્ઞાન કે આત્મા એમાં ભેદ વિકલ્પ છોડી દે ત્યાં સુધી તને એવો ભેદ નો વિકલ્પ ઉપે ત્યાં સુધી આત્મા નું જ્ઞાન હોવાથી જ્ઞાન કે આત્મા છે એવો અભિપ્રાય તને નહીં કહેવાય જેટલો ભેદ એટલો વિકલ્પ આ છે ને આત્મા નું જ્ઞાન છે અને જ્ઞાન કે આત્મા છે આ એક દેહભૂત અભેદ સત્તા છે અને એક દેહભૂત અભેદ સત્તા છે આવી કોઈ સ્થિતિ છે જીવની એના સિવાય બધું બહાર છે આ અનાદિનો સ્વભાવ છે મોરા દ્વેષ વગર નો જીવ મળશે જ્ઞાન વગર નો જીવ નહીં મળે અનંત સિદ્ધ પરમાત્મા રાગ વગર ના તમને જોવા મળશે જ્ઞાન વગર ના નહીં મળે જોવા અનાદિનો સ્થિતિ છે આવી આત્મા નો સ્વભાવ જ્ઞાન જ્ઞાન નો સ્વભાવ આત્મા ને જાણો તો ભેદ નહીં અનાદિન જ્ઞાન નહીં થતા એવું ચૈતન્ય સત્વ છે એવું નિત્ય હોય વિરાજમાન અવસ્થિત છે દ્રવ્ય અને પર્યાય 181-182 ગાથા પણ ઉપયોગમાં ઉપયોગ સવર્ગિકા એના કીધું કે ઉપયોગમાં ઉપયોગ છે ઉપયોગમાં કોઈ ચોધારી નથી ઉપયોગમાં ઉપયોગ જ છે કયા ઉપયોગમાં કયો ઉપયોગ છે તો કે જ્ઞાન ક્રિયામાં આત્મા છે તો કે જ્ઞાન ક્રિયામાં આત્મા છે એવો ભેદ છે તો જ્ઞાન ભેદ અભેદ નિર્ભૂત અભેદ છે એમાં તું ભેદ પડી છે તો વિકલ્પ થાય ક્રિયામાં ગાંધો તો મને જાણી જાય છે ગાંધા જ્ઞાન પર્યાય નો નિશ્ચય આમાં બતાવે છે જ્ઞાનની પર્યાય નો વ્યવહાર થી પછી આવશે આચાર્ય ભગવાન ને જો પેલા નિશ્ચય બતાવે છે એમ પેલા વ્યવહાર નથી બતાવતા કે પેલા વ્યવહાર સમજી લે વ્યવહાર આવો હોય વ્યવહાર આવી રીતે હોય આટલો વ્યવહાર હોવો જોઈએ આમ ન હોય તો નિશ્ચય ના આટવા એમ નથી બતાવતા પેલામાં પેલા જ્ઞાન ની પડીએ નિશ્ચય ની વાત છે ખરીના દ્રષ્ટાંત થી સિદ્ધ કરી અને ત્યાં પણ નિશ્ચય સિદ્ધ કરે પડે શા માટે નિશ્ચય સિદ્ધ કરતા હશે કે અનાદિ નો જીવ ને વ્યવહાર નો પક્ષ છે એ પક્ષ કેમ તૂટે અને પક્ષાથી પ્રાણ કેમ થઈ જાય અને જેવું સ્વરૂપ છે એવું કેમ એના જ્ઞાન શ્રદ્ધાન માં આવી જાય એના માટે પેલામાં પેલી વાત કરે છે કે આત્મા નું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે આ સ્વભાવ જેવું દરેક જેવું દરેક આવી રીતે રહેલો છે આખું ત્રિકાળી દરેક વસ્તુ નો વિષય જે છે એમાં આનંદ ગુણો છે બિલકુલ એક સમયની વર્તમાન ઉત્પાદ વાળી પર્યાય એમાં બિલકુલ નથી સર્વથા અભાવ છે ધ્યેયમાં સ્વીકારી શકે અને એ જ સમયે જાણે નથી આજે જ્ઞાનની એ આત્માથી અભિન્ન વસ્તી રહી છે. પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને અનુભવી સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ સૌને અનુભવમાં આવી ગયો છે. આવું કોઈ સ્વરૂપ છે એ ભેદ પાડે છે ને એટલે નિકલ થાય છે. સ્વરૂપ આવું છે જે એવું તમે કે જે એવું તમે આવો આખો પરમાત્મા છે. નજર ક્યાં નાખી એને આ પુરુષ રાખવું પડશે કે નજર મારી ક્રિયા ઉપર છે કે નહીં ક્રિયા ઉપર છે. બસ એકલામાં દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિ મારી જાય છે. એકદમ સરળ છે સમજણ ના આવે તો બનાવવાનો ગયેલો નથી. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન કે આત્મા છે એનાથી એને હોવાથી સિદ્ધાંત બતાવે છે. બનાવ એટલો જ જ્ઞાન છે એવું જ નથી. જ્ઞાન આત્માને જોયું નથી એને વિશ્વાસ નથી આવતો. જ્યાં વિશ્વાસ આવે છે ત્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એવી તો અતુલ ચર્ચા આમાં છે બીજાની નાખવા છે. આચાર્ય ભગવાનમાં તત્વનું સ્પષ્ટીકરણ કરેલું છે એવા સ્પષ્ટીકરણ ને સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરેલું મને.